सुर मौली लालिता नशास्य चूड़ामणि चक्र चुंबनी सुरासुराधीश शिखांत शायिनो वच्छिदस्त्रम्बकपादपांशव प्रसन्नतायां नगताभिषेकतः तथा नमम्लौ वनवासदुःखतः मुखाम्बुजश्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गलप्रदा सदास्तु सा मञ्जुलमङ्गलप्रदा जगत्राता विश्वविधाता
जगत्राता विश्वविधाता
हे जगत्राता विश्वविधाता
हे जगत्राता
हे सुख शांति निके तन हे
हे सुख शांति निके तन
हे जगत्राता विश्वविधाता
हे जगत्राता
सिंधो दीन के बंधो
प्रेम के सिंधो दीन के बंधो
दुख दरिद्र बिना शन है
दुख दरिद्र बिना शन
विश्वविधाता
हे जगत्राता विश्वविधाता
नित्य अखंड अनंत अनादि
नित्य अखंड अनंत
सनातन हे
पूर्ण ब्रह्म सनातन हे
जग आश्रय जगपति जगवंदन
जग आश्रय जगपति जगवंदन
अनुपम अलख निरंजन हे
हे अनुपम अलख निरंजन हे
प्राण सखा त्रिभुवन प्रतिपालक
प्राण सखा त्रिभुवन प्रतिपालक
के अवलम बना है
जीवन के अवलम बना है
जगत्राता भी स्वविदाताय
जगत्रातावि स्वविदाता
हे सुख शांति निकेतन हे
सुख शांति निकेतन
हे जगत्राता विश्वविधाता
हे जगत्राता विश्वविधाता।
ઉપનિષદોની અંદર એક સરસ મજાનું વાક્ય આવે છે, તસ્ય કમોહ કશોકઃ એકત્વમ અનુપશ્યતઃ। जे सर्वत्र एकत्वम एकता दर्शन करे छे चराचर जगत नी अंदर, तस्य कह मोह कह शोक, एवा पुरुष ने मोह तथा शोक केवी रीते थाय, एटले के मोह अने शोक नी निवृत्ति त्यां सुधी थती नथी ज्यां सुधी पोतानी अंदर अने चराचर जगत नी अंदर रहेली એકમાત્ર ચૈતન્ય સત્તાનું દર્શન થતું નથી, એમ ઉપનિષદના ઋષિઓ કહેવા માંગે છે। ઉપનિષદમાં એક બીજું વાક્ય પણ આવે છે, દ્વિતીયાદ્વૈ ભયં ભવતિ, જ્યારે બે ભેદભાવ થઈ જાય તો ભય થઈ જાય। ભયં ભવતિ શોકમ ભવતિ મોહમ ભવતિ રાગમ ભવતિ દ્વેષમ ભવતિ, શોક થાય મોહ થાય રાગ થાય દ્વેષ થાય કામ થાય ક્રોધ થાય, આ બધું ત્યારે જ બની શકે જ્યારે ભેદભાવ હોય, બે હોય તો આ બધું, પણ જો એક હોય તો ભેદ ન થાય, દ્વેષ ન થાય, રાગ ન થાય, કામ ન થાય, ક્રોધ ન થાય, કોના ઉપર થાય, જેના ઉપર કરવાનું છે તે પદાર્થનું અસ્તિત્વ આપણાથી અલગ તો છે એને કોના ઉપર થાય। એટલે જેમ શ્રીમદ રાજચંદ્રે કહ્યું, જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ સ્વરૂપને ન સમજ્યો એટલે દુઃખ અનંત પામ્યો, શોક અનંત પામ્યો, મોહ અનંત પામ્યો, રાગ અનંત પામ્યો, અને તે સ્વરૂપને સમજવાથી આ શોકમાંથી રાગમાંથી મોહમાંથી મુક્તિ મળે। સ્વરૂપ પોતાનું સ્વરૂપ, ત્યાં સુધી ભય પણ થાય। સ્વામી વિવેકાનંદજી જે વખતે પ્રસિદ્ધિ પામ્યા નહોતા અને ભારત વર્ષમાં 6.5 વર્ષ સુધી લગભગ પગપાળા પર્યટન કરતા હતા, એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસદેવની સમાધિ પછી, તો તે વખતે એમને કોઈ જાણતું નહોતું, કેટલાય દિવસો તો એમને ખાવાનું પણ બરાબર મળતું નહોતું, સારી પેઠે ઉતારા પણ મળી શકતા નહોતા। એ તો ચિકાગોની સર્વધર્મ પરિષદમાં એમને ખ્યાતિ પ્રાપ્ત થઈ તે પછી ભારતમાં પણ એમનું વિશાળ પાયા પર સન્માન સર્વત્ર થયું, પહેલા તો કોઈ જાણતું નહોતું। ટાગોરની ગીતાંજલિ પહેલા પણ બંગાળી ભાષામાં તો છપાઈ ગઈ હતી, પણ તે વખતે બંગાળી ભાષામાં ગીતાંજલિ કાંઈ બહુ પ્રિય સાહિત્યકૃતિ તરીકે ગણાઈ નહોતી, પણ એ પછીથી ટાગોર જ્યારે પાછા ઇંગ્લેન્ડ આવેલા અને ઇંગ્લેન્ડમાં થોડા વખત સુધી એમણે નિવાસ કર્યો, ત્યારે પણ એમણે એક પ્રકાશકને ગીતાંજલિની અસ્તપ્રત મોકલેલી, પ્રકાશકે નોંધ સાથે પાછી મોકલેલી, છાપી શકાય તેમ નથી, સાહિત્યકૃતિ તરીકે છાપી શકાય તેમ નથી। પછીથી જ્યારે કેટલાક ઇંગ્લેન્ડના સારા કવિઓ, સાહિત્યપ્રિય જ નહીં પરંતુ અધ્યાત્મપ્રિય કવિઓ ટાગોરની પાસે આવતા અને ટાગોર ગીતાંજલિના કાવ્યો એમની આગળ અવારનવાર વાંચી સંભળાવતા, ત્યારે એમાંથી એક કવિ નીકળ્યા અને તે કવિએ પછી ટાગોરને કહ્યું કે આ કૃતિને આપણે છપાવી, પોતે પછી એની પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન લખી અને પછીથી પ્રકાશન પણ એ કૃતિનું થયું અને પછી નોબેલ પ્રાઇઝ એ કૃતિને પ્રાપ્ત થયું સ્વીડિશ એકેડેમી તરફથી. ત્યારે બંગલા ભાષામાં અને ભારતની બીજી ભાષાઓમાં તે પુસ્તિકાની અસંખ્ય નકલો છપાઈ. ત્યારે ટાગોર વિશ્વકવિ તરીકે વિખ્યાત થયા. ત્યાં સુધી ગીતાંજલિ તો એવી જ હતી. વિવેકાનંદની પાસે પણ શક્તિઓ હતી, પ્રતિભા હતી, બધું હતું, ગુરુની કૃપા પણ હતી. પરંતુ પહેલા તો એમને પણ કોઈ જાણતું નહોતું. તે વખતે જ્યારે પોતે પગપાળા, કેટલીક વાર ટ્રેનમાં જે સાધન પ્રાપ્ય હતા તે સાધનો દ્વારા પર્યટન કરતા હતા, ત્યારે મધ્ય ભારતના એક સ્થાનમાંથી વિચરણ કરતા કરતા ખેતરોની વચ્ચેથી પસાર થતા હતા. આપણે ગામડામાં ખેતરો આવે છે તો વચ્ચેથી રસ્તાઓ હોય પાછા, ત્યાંથી વિવેકાનંદ મધ્યાહન સમયે પસાર થતા હતા. અને અચાનક વિવેકાનંદની નજર પોતાની પાછળ પડી તો એમને એમ લાગ્યું કે મારી પાછળ વાંદરાઓ આવી રહ્યા છે. આ કાંઈ બહુ અજાયબીમાં નાખે તેવી વાત ભારતમાં નથી હોતી. ગામડાઓમાં ખાસ કરીને વાંદરાઓ લગભગ જોવા મળે અને કેટલીક વાર વાંદરાઓ આપણી પાછળ આવે પણ ખરી. વિવેકાનંદની પાછળ પણ એ રીતે વાંદરાઓ રહેતા હતા. નાની જ ઘટના હતી પણ સ્વામી વિવેકાનંદજીને વાંદરાઓને જોઈને ભય લાગ્યું. જીવનમાં પાછળથી જે વેદાંત કેસરી તરીકે વિખ્યાતિ પામ્યા અને જેમણે વેદાંત ઉપર, આત્મજ્ઞાન ઉપર પશ્ચિમના જગતમાં જ નહીં પણ ભારતમાં પણ પ્રવચનો કરીને બીજાને જાગૃત કર્યા, તેમને ભય લાગી ગયો વાંદરાઓને જોઈ. ઘણી નાની વાત ગણાય. પાછળ પાછું વિવેકાનંદે જોયું તો વાંદરાઓની સંખ્યા વધવા જ લાગી. એટલે વિવેકાનંદને થયું કે આ વાંદરાઓ મારી પાસે આવશે, હેરાન કરશે, મારે છૂટી જવું જોઈએ, એમની હાથમાં માંગ ન પડું તો સારું. એટલે વિવેકાનંદ દોડવા લાગ્યા તો વાંદરાઓ પાછળ વધારે જોરથી દોડવા લાગ્યા. વિવેકાનંદને થયું કે કરું શું, વાંદરાઓ તો મારી પાસેની પાસે આવતા જ જાય છે, હું કાંઈ એટલી ઝડપથી દોડી નહીં શકું જેટલી ઝડપથી વાંદરાઓ દોડે છે. એટલે મનમાં કાંઈ નિશ્ચય કરી શક્યા નહીં કે મારે મારી રક્ષા કેવી રીતે કરવી જોઈએ. તે સમગ્ર દ્રશ્યનું દૂરમાં એક ખેતરમાં રહેલો ખેડૂત જોયા કરતો. એને પછી જોરથી બૂમ પાડીને કહ્યું કે સ્વામીજી દોડો નહીં, ઉભા રહો, આ વાંદરાઓની દિશામાં તમે જરા મોઢું કરીને નિર્ભયતાપૂર્વક ઉભા રહો, દોડવાથી કાંઈ પ્રશ્ન ઉકલશે નહીં. તો એ શબ્દોની એટલી બધી ચમત્કારિક જાદુઈ અસર સ્વામી વિવેકાનંદના મન પર પડી કે સ્વામી વિવેકાનંદે દોડવાનું બંધ કર્યું અને વાંદરાઓના તરફ પોતે મોઢું ફેરવીને ઉભા. એટલે વાંદરાઓનું બધું જ ટોળું જે ઉત્તરોત્તર વધતું જતું હતું તે રોકાઈ ગયું, થંભી ગયું. અને પછી વાંદરાઓ આપોઆપ એક પછી એક એમ વેર વિખેર થઈને છૂટા પડી ગયા. ત્યારે વિવેકાનંદ પછી આગળ વધ્યા. પોતે જ્યારે પશ્ચિમના દેશોમાં પ્રવચનો કરતા હતા ત્યારે આ પ્રસંગને સ્વામી વિવેકાનંદે પોતાના પ્રવચનો દરમિયાન યાદ કર્યો અને યાદ કરીને કહ્યું હતું કે મને પણ આ રીતે ભય લાગી ગયો હતો. અને પછી પોતે એમ પણ કહ્યું કે જ્યારે જીવનમાં વિષયો, પ્રલોભનો તમારા ઉપર સવાર કરે અથવા તો તમારા પર આક્રમણ કરે, જ્યારે તમે વીંટાઈ વળો વિપત્તિઓથી, પ્રતિકૂળતાઓથી, તો તેવી વખતે ગભરાઈને, નાસીપાસ થઈને, નિરાશ થઈને દોડવાને બદલે તમે તેમનો સામનો કરતા શીખો, પ્રતિકાર કરતા શીખો, દુષ્ટ વિચારોનો, દુષ્ટ કર્મોનો, દુર્ભાવોનો સામનો હિંમતપૂર્વક કરો અને તમે વિચારો કે તમે આત્મા છો, આત્મભાવને જાગૃત. વિવેકાનંદ એમ કહેતા હતા, શો ફેસ માયા, શો ફેસ ઇલ્યુઝન, એમ વિવેકાનંદ કહેતા. એના શબ્દો હતા વાર્તાલાપ કે માયા અને મનની જે ભ્રમણાઓ છે તેનો પ્રતિકાર સામનો આ રીતે જ કરો તો એ નાસી જશે. જો તમે ડરપોક બનીને આત્મભાવને ભૂલીને નાશભાગ કરશો તો તે તમારા ઉપર વધારે આક્રમણ કરશે. જ્યાં સુધી તમે આત્મભાવને ઓળખ્યો નથી અને આત્મભાવને જાગૃત કર્યો નથી, એમાં પ્રતિષ્ઠા પામ્યા નથી, ત્યાં સુધી ભય પણ છે, ત્યાં સુધી શોક પણ છે, ત્યાં સુધી મોહ પણ છે, ત્યાં સુધી રાગ પણ છે, બધું છે. પણ જ્યાં આત્મભાવની અંદર પ્રતિષ્ઠા તમે પામ્યા અને જ્યાં તમે જાણી લીધું કે આપણે આત્મા છીએ, સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, એટલે પછીથી નિર્ભયતા આવી જશે, નિર્મમતા આવી જશે, નિર્મોહ વૃત્તિ આવી જશે, બધું જ પછી આપોઆપ એમાંથી પ્રગટ થશે અને માનવ પછી સ્વસ્થતાને અનુભવશે. આજે આપણે જગતની અંદર જોઈએ છીએ, સંપત્તિ વધતી જાય છે, સમૃદ્ધિ વધતી જાય છે, પણ શાંતિ વધતી જતી નથી, સ્થિરતા વધતી જતી નથી. મોટા મોટા દેશો છે, મોટા મોટા દેશો ભૌતિક ક્ષેત્રે ઘણી મોટી અરણફાળો ભરે છે અને તે છતાં પણ તે દેશોની અંદર પણ ભણી બીક છે, યુદ્ધનો ભય છે, શસ્ત્રોનો ભય છે, શોષાવાનો ભય છે, આક્રમણનો ભય છે, ભય તેમને પણ સતાવે છે. તે દેશો સામાન્ય માનવોને પણ આપણે જોઈએ છીએ, જીવનમાં જે જાતની સ્થિરતા, જે જાતની સંવાદિતા, જે જાતની શાંતિ જોઈએ, તે જાતની શાંતિ, જે જાતની સ્થિરતા, તે જાતની સંવાદિતા દેખાતી નથી. અસંતોષની માત્રા જીવનની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે સમૃદ્ધિ વધારે છે, સંપત્તિ વધારે છે, પણ તેટલા પ્રમાણમાં શાંતિ વધારે નથી. કારણ કે આત્મભાવના જાગતી નથી, વધતી નથી. આત્માને બદલે અનાત્મ પદાર્થોના આકર્ષણ, અનાત્મ પદાર્થોની ભાવના અને અનાત્મ પદાર્થોની આસક્તિઓ સંસારમાં વધતી જાય છે. અને જેમ જેમ અનાત્મ પદાર્થ એટલે પ્રકૃતિ, પ્રકૃતિના આકર્ષણો, પ્રકૃતિના રૂપરંગો, પ્રકૃતિની મોહિનીમાં માનવ આસક્તિ કરતો જાય અથવા અટવાતો જાય, તેમ તેમ એના જીવનની અંદરથી શાંતિનો લોપ થતો જાય છે. શાંતિને મેળવવાને માટે એક જ માર્ગ છે કે માનવે શાંતિ સ્વરૂપ આત્મા પ્રત્યે અભિમુખ બનવું જોઈએ. પોતાનું જે સ્વરૂપ છે શાંતિ સ્વરૂપ, એ શાંતિ સ્વરૂપ આત્મા તરફ અથવા પરમાત્મા તરફ વળતા શીખવું જોઈએ, તેની પ્રીતિ કરતા શીખવું જોઈએ, તેને ઓળખવાને માટે સાધનાનો આધાર લેવો જોઈએ. જેમ જેમ આત્માના પ્રદેશમાં વધારે ને વધારે પ્રમાણમાં અભિમુખ બનાય છે, તેમ તેમ જીવનની અંદર સ્થિરતા, સંવાદિતા અને શાંતિ આપોઆપ આવી જાય છે. બાકી શાંતિની પ્રાપ્તિ, નિર્ભયતાની પ્રાપ્તિ, નિર્મોહ અવસ્થાની પ્રાપ્તિ કેવળ ગ્રંથોના અધ્યયનથી પણ આવતી નથી. ભારતવર્ષની અંદર રમણ મહર્ષિ ઘણા મહાન સંત થઈ ગયા અને રમણ મહર્ષિનો આશ્રમ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં તિરુવન્નામલાઈ શહેરમાં હતો. આજે પણ છે, રમણ મહર્ષિનું શરીર તો છૂટી ગયું છે. રમણ મહર્ષિ વધારે બોલતા નહોતા, બહુ ઉપદેશો આપતા નહોતા. કોઈ વાર કોઈ માણસનો પ્રશ્ન પૂછે જિજ્ઞાસા ભાવથી પ્રેરાઈને, તો રમણ મહર્ષિ તે પ્રશ્નોના પ્રત્યુત્તરો પ્રદાન કરતા હતા. તો તે વખતે એકવાર એમની આજુબાજુ થોડા પંડિતો દક્ષિણ ભારતના ભેગા થયેલા અને તે પંડિતો આત્મજ્ઞાનની ચર્ચાઓ કરતા હતા. શાસ્ત્રોના જુદા જુદા વાક્યોને ટાંકીને તે પંડિતો પ્રતિપાદન કરતા હતા કે આપણે આત્મ સ્વરૂપ છીએ, આપણે પૂર્ણ છીએ, મુક્ત છીએ, આપણને કોઈ પણ પ્રકારનો ભય નથી, મોહ નથી, રાગ નથી, આવું પ્રતિપાદિત કરતા હતા. રમણ મહર્ષિ શાંતિથી રોજની જેમ નાનકડા હોલમાં પોતાના કોચ ઉપર બેસીને આ પંડિતોની વાક્યો સાંભળ્યા કરતા. તે વખતે અચાનક આશ્રમની અંદર જે નાનું સરખું જળાશય હતું, એ જળાશય તરફથી જોરથી વાઘની ગર્જનાનો અવાજ સાંભળ્યો. આશ્રમ હતો રમણાશ્રમ, આજે પણ છે. તેની આજુબાજુ અરૂણાચલ નામનો પર્વત છે. એ અરૂણાચલ પર્વતની તળેટીમાં રમણ મહર્ષિનો આશ્રમ, અને રમણ મહર્ષિ અરૂણાચલ પર્વત ઉપર જ્યારે આશ્રમ નહોતો ત્યારે લગભગ 12 વર્ષ સુધી રહીને તપશ્ચર્યા કરી હતી. તે પછીથી પોતે નીચે આવ્યા હતા પર્વત પરથી અને પછીથી તે આશ્રમની સ્થાપના થઈ. આજે પણ તે આશ્રમ છે. રમણ મહર્ષિનું શરીર તો શાંત થઈ ગયું છે, પણ જેમને આશ્રમ જોવા માટે જવું હોય છે તેવા કેટલાય ભક્તો સાધકો જાય છે. એમને રહેવાનો ત્યાં પ્રબંધ કરવામાં આવે છે, જમવાનો પ્રબંધ થાય છે, અને ત્યાંના જે પવિત્ર પરમાણુઓ છે તે પવિત્ર પરમાણુઓનો લાભ કેટલાય સાધકો આજે પણ લેતા દેખાય છે. તો રમણ મહર્ષિ જ્યારે ગર્જના વાગણી સંભળાઈ ત્યારે પોતાના કોચ ઉપરથી બેઠા થયા. પંડિતો તો ગભરાઈ ગયા, આત્માની ચર્ચા બધા કરતા હતા, પણ વાઘની ગર્જના થઈ એટલે બધા જ પંડિતો અવાક બની ગયા. અને જે હોલ હતો એ હોલની અંદર એક તરફ ખૂણા તરફ જવા લાગ્યા. એમને થયું પંડિતોને કે હવે આપણે જીવી શકશું, કારણ કે વાઘની ગર્જના સંભળાય છે, વાઘનો અવાજ સંભળાય છે, વાઘ કઈ આપણને છોડશે. ત્યારે રમણ મહર્ષિએ કહ્યું કે ચાલો આપણે બધા હોલની બહાર નીકળીએ અને આ જલાશય છે ત્યાં જે વાઘનો અવાજ સંભળાય છે એની પાસે આપણે જઈએ. એટલે પંડિતો તો વધારે ગભરાયા, રમણ મહર્ષિને કહેવા લાગ્યા કે તમે તો એકલા છો, તમારી આગળ પાછળ તો કઈ છે નહીં, પણ અમે તો બધા લગ્ન જીવનમાં પડેલા, અમારે તો સંતાનો, અમારે ઘર, અમારી જમીન જાગીરો, અમારે પ્રોપર્ટી પણ ખરી, તમને જવાનું પોષાય પાલવે, અમારે કઈ જવાનું પોષાય પાલવે નહીં. વાઘ જો તમને મારી નાખે તો આગળ પાછળ કઈ શોક કરનારા પણ બહુ માણસો નહીં, થોડાક ભક્તો સિવાય, પણ અમને જો વાઘ મારી નાખે તો તે તો ઘણું ખરાબ કહેવાય, અમારા છોકરાઓનું જીવન જ નષ્ટ થઈ જાય, એટલે તમારે જવું હોય તો જઈ શકો, અમે નહીં જઈ શકીએ. ત્યારે રમણ મહર્ષિએ કહ્યું કે હમણાં તમે શાસ્ત્ર જ્ઞાનની મોટી મોટી વાતો કરતા હતા, અયમ આત્મા બ્રહ્મ, આત્મા બ્રહ્મ જ છે, પરમાત્મા સ્વરૂપ છે, એને શોક નથી, મોહ નથી, કશું નથી, એકત્વનું જયારે દર્શન થાય છે ત્યારે ભય લાગતો નથી, ત્યારે શોક થતો નથી, અને હમણાં આ વાઘની ગર્જના સાંભળીને તમારામાં આટલો બધો ફેરફાર થઈ ગયો છે, ચાલો ભય ન રાખો. રમણ મહર્ષિ તો બહાર નીકળ્યા લાકડી ના ટેકે. પાછલા જીવનમાં રમણ મહર્ષિ લાકડી રાખતા હતા, શરીર એમનું અસ્વસ્થ થયું, પંડિતો હોલમાં જ રહે. રમણ મહર્ષિ હોલની બહાર જઈ અને જલાશય આગળ જે વાઘ હતો, ગર્જનાઓ કરતો હતો, એને સંબોધીને કહેવા લાગ્યા કે ભાઈ આ પંડિતો ગભરાઈ ગયા છે, પંડિતો કેવલ શાસ્ત્રપાઠીઓ છે, જીવનમાં એમણે એ જ્ઞાનને ઉતારેલું નથી, માટે વધારે ગભરાવાનું મૂકી દે, પાણી પીવું છે તારે પાણી પી લે, અને પછી તારું ઘર અરુણાચલ પહાડ છે ત્યાં તો ચાલુ છે, પંડિતોને વધારે ગભરાવવામાં કાંઈ સાર નથી. એટલે રમણ મહર્ષિની વાતને જેમ વાઘે સાંભળી હોય ખરેખર તે રીતે, તે પછી વાઘે ગર્જના કરવાનું બંધ કરી દીધું અને જલાશયનું પાણી પીધું. જલાશયનું પાણી પીધા પછી શાંતિપૂર્વક અરુણાચલ પર્વતને માર્ગે વાઘે વિદાય લઈ લીધી. પંડિતો બધા હોલમાં ઉભા ઉભા જોયા કરતા. પછી રમણ મહર્ષિ અંદર આવ્યા અને પહેલાની પેઠે પોતાના કોચ ઉપર બેસી ગયા અને પંડિતોને કહ્યું કે હવે બેસો, તો કે આજે નહીં, આજે તમે ઘેર અમે જઈએ, પાછો વાઘ આવી જશે, અમારે બેસવું નથી, આજે અમે ઘર બેઠા છીએ. આટલો ભય પંડિતોને લાગી ગયો હતો. ત્યારે મહર્ષિએ કહ્યું કે જુઓ, શાસ્ત્રોનું અધ્યયન એક વાત છે, શાસ્ત્ર વિદ્યા એક વાત છે, અને જીવનમાં ઉતારેલી વિદ્યા બીજી જ વાત છે. જ્યાં સુધી વિચાર ગમે તેટલો ઊંચો હોય તો પણ આચારમાં અનુવાદિત ન થાય, આચાર સાથે એકરૂપ ન બને, ત્યાં સુધી એ વિચાર શોભા પામતો નથી, એ વિચાર આપણો બનતો નથી, કોઈ પુસ્તક ન રહે છે, કોઈ માણસ ન થઈ જાય. આપણો પોતાનો તો ત્યારે થાય જ્યારે આપણા પોતાના વ્યક્તિત્વનું અવિભાજ્ય અંગ, પાર્ટ એન્ડ પાર્સલ આપણા પોતાના જીવનનું બની જાય. તે વિચાર અજમ જ્યારે આપણે કરી લઈએ, તે પ્રમાણે ચાલીએ, તો પછી એ વિચાર આપણો થઈ જાય છે. તો આ જે વિચાર છે વેદોને ઉપનિષદનો, કે આત્મા પરમાત્મા સ્વરૂપ છે અને એને જે ઓળખે છે, જાણે છે, સ્વરૂપને જે ઓળખે છે, એને ભય રહેતો નથી, એને શોક રહેતો નથી, તો તે તમારા જીવનમાં હજુ આવા દીધું નથી. જેમ જેમ ભગવાનની ભક્તિ કરશો, જેમ જેમ આત્મજ્ઞાન વધતું ચાલશે, તેમ તેમ તમારા જીવનમાં પછી શોક અને મોહ તમને સતાવશે. આપણા ગુજરાતમાં એક ભક્ત થઈ ગયા, ઘણા મોટા મોટા ભક્તો આમ થયા છે મધ્યયુગમાં, તે પછીના કાળમાં પણ ઘણા ભક્તો થયા. જો તમે ગુજરાતી ભાષામાં ભક્તિ સાહિત્યનો અભ્યાસ કરો તો તમને જાણવા મળે કે ઘણા સારા સારા ભક્તો આપણે ત્યાં પણ નરસિંહ મહેતાથી માંડીને અદ્યતન કાળ સુધી ઘણા મોટા મોટા ભક્તો થયા છે. એમાં એક ધીરો ભગત કરીને ભક્ત થયો, ધીરો ભગત. તો ધીરા ભગતે પદો બહુ સુંદર લખ્યા છે. ધીરા ભગતની કાફીઓ પણ વખણાય છે. કાફી, કાફી એ ભજનનો એક પ્રકાર છે. કાફી એને કહેવામાં આવે. તો ધીરા ભગતની કાફી, જેમ મહાકવિ પ્રેમાનંદના આખ્યાનો, નળાખ્યાન ને બધા આખ્યાનો મહાકવિ પ્રેમાનંદ, તેવી રીતે પ્રીતમદાસ, પ્રીતમદાસના પદો, તેવી રીતે ધીરા ભગતના કહેવાય છે કાફીઓ. અખા, અખાને જ્ઞાની ભક્ત કવિ કહેવાય છે. અખાના ચાબખા વખણાય છે. વેદાંતિ કવિ અખો, દરેક કવિની સાથે સાથે એક એક સ્પેશિયલ નામ, એટ્રીબ્યુટ, વિશેષણ જોડવા માંડ્યું, જેના પરથી એમ ખબર પડે કે આ કવિની આ વિશેષતા. જેમ કે કવિ કલાપી તો તેમના પ્રેમ કાવ્યો, જેવી રીતે બોટાદકર તો ગામડાના કવિ છે, કુટુંબ જીવનના કવિ છે, માતા વિશેના કાવ્યો, પિતા વિશેના કાવ્યો, ગામડાના કાવ્યો. બોટાદકરે જેટલા લખ્યા તેટલા બીજા કોઈ કવિએ ગુજરાતી સાહિત્યમાં લખેલા નથી. તો બોટાદકરના ગ્રામ જીવનના તે કવિ છે. કવિકાંત છે તો કવિકાંત ને કલાપી બે મિત્રો હતા. તો કવિકાંત છે એ કોણ? તો કે ખંડ કાવ્યોનો કવિ છે. કવિકાંત ખંડ કાવ્યો, પૂર્વાલાપ નામનો એક જ એમનો સંગ્રહ, નાનું જ પુસ્તક કવિકાંતનું, કવિતાનું, પણ એક જ પુસ્તકથી એ કવિ તરીકે પ્રખ્યાત થઈ ગયા ગુજરાતી ભાષામાં. એમાં બધા ખંડ કાવ્યો જ છે, વાર્તા ઉપર રચાયેલા કાવ્યો, ખંડ કાવ્યો. તો કાંતના ખંડ કાવ્યો વખણાય છે. એવી રીતે તમે જુઓ તો ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ અંગ્રેજી સાહિત્યની જે સોનેટ સિસ્ટમ છે, સોનેટની પદ્ધતિ, તે પદ્ધતિને લાવનાર તરીકે અને ગુજરાતી ભાષામાં પૃથ્વી છંદના પ્રણેતા તરીકે પૃથ્વી નામનો એક નવો છંદ પેદા કર્યો અને સોનેટને શરૂ કર્યા. પછી અત્યારે તો સોનેટ બધા કવિઓ લખવા માંડ્યા, પણ સૌથી પ્રથમ સોનેટ અંગ્રેજી સાહિત્યમાં જે બાયરન શાહી સોનેટ અને શેક્સપિયર શાહી સોનેટ, બે જાતના સોનેટ કહેવાય, 14 પંક્તિની એક પોએટ્રી ગણાય સોનેટમાં, 14 પંક્તિઓ, એના બે પ્રકારો છે, બાયરનના સોનેટ અને શેક્સપિયરના સોનેટ. એને ગુજરાતી ભાષામાં દાખલ કરનાર કોણ એમ જો તમને પૂછે અને તમે જો સારી રીતે વેલ એજ્યુકેટેડ હો સાહિત્યના ક્ષેત્રમાં, તો તમે તરત જ કહી દો કે ભાઈ સાહિત્યના ક્ષેત્રમાં પૃથ્વી છંદ અને સોનેટ સૌથી પ્રથમ લાવનાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, કવિ પ્રોફેસર પણ હતા એ ગુજરાતી ભાષાના મુંબઈની કોલેજમાં, અને કવિ તરીકે પણ, વિવેચક તરીકે પણ એનું નામ છે અત્યારે. બ ક ઠા ટૂંકમાં કહેવાય, બ ક ઠા, તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. તો આવી રીતે સાહિત્યના ઇતિહાસો હોય છે. એમાં ધીરો ભગત તો તેની કાફી, બહુ સારો ભક્ત, ગામડા પ્રભુની ભક્તિ કરે, સાંજના બધા ભેગા થાય, ભગવાનનું ભજન થાય, કીર્તન થાય, સંકીર્તન થાય, છૂટા પડી કલાક બે કલાક સત્સંગ કરે. બધા જ્ઞાનની બહુ ઊંચી વાતો, ભાષાનું બહુ ઊંચું જ્ઞાન તેમની પાસે ન હોય, પણ ભગવાનની ભક્તિ, ભગવાનના પ્રેમમાં એમને બહુ રસ, સંકીર્તન કરે. એકવાર એવું બન્યું કે ધીરા ભગતનો એકનો એક છોકરો, 18 વર્ષનો છોકરોનું મરણ થયું. નવી વાત નથી, મરણ તો અનાદિકાળથી બાબા આદમના જમાનાથી થયા, જન્મ પણ થાય અને મરણ પણ થાય, નવી વાત નહીં. આમાં આપણને કંઈ નવું ના લાગે, કોઈનું વાત સાંભળીએ કે મરણ થયું, નવું ના લાગે, એમ સાંભળીએ જન્મ થયો કે કંઈ નવું ના લાગે. આ બધી વસ્તુઓ ચાલ્યા જ કરે છે, કામન થઈ ગઈ, સર્વસામાન્ય થઈ ગઈ. તો ધીરા ભગતના છોકરાનું મરણ એ રીતે અસાધારણ હતું કે છોકરો એકનો એક હતો ધીરા ભગત, બીજા છોકરા હતા 18 વર્ષ, યુવાન, ભર યુવાન. એટલે માણસો ખરખરો કરવા ધીરા ભગતની પાસે આવ્યા. ધીરા ભગતને બધાએ કહ્યું કે આજે ભગત ભજન તો નહીં થાય ને, કારણ કે તમારે ત્યાં આજે શોક પ્રસંગ કહેવાય. એકનો એક છોકરો અને 18 વર્ષની ઉંમરનો યુવાન યોધ, એનું મરણ થઈ ગયું, એટલે આજે તો ભજન ન થાય. ત્યારે ધીરા ભગતે કહ્યું કે આજે તો વધારે ભજન થશે, કારણ કે આજે મરણનો પ્રસંગ છે. આજે આપણે ભજન કેમ નહીં કરીએ? આજે તો કરીશું, અને વધારે ભજન આજે કરીશું જેથી આપણા આત્માને આશ્વાસન પ્રાપ્ત થાય, સાંત્વન પ્રાપ્ત થાય. આ શોકનો પ્રસંગ છે લૌકિક રીતે, તો શોકમાં આપણને થોડીક રાહત મળે એને માટે આપણે પ્રભુનું વધારે સ્મરણ કરીશું. બધાને બહુ નવાઈ લાગી કે જુઓ, પોતાના ઘરમાં છોકરાનું મરણ થયું તો પણ મંજીરા લઈને કરતાલ લઈને આ ભગત તો ભજન કરવાનો છે, શોક એક દિવસનો પાડવાનો નહીં. ભગત કે આપણે શા માટે આવું કરવું જોઈએ? જે ભગવાનને આપણે ભજીએ છીએ તે ભગવાનને તો આપણે જન્મ મરણના બધા જ પ્રસંગોમાં, સંપત્તિ વિપત્તિના પ્રસંગોમાં, હર્ષ શોકના પ્રસંગોમાં, અનુકૂળતાને પ્રતિકૂળતાના પ્રસંગોમાં પકડી જ રાખવા જોઈએ. તેમને તો ભજવા જ જોઈએ, તેમને ભજવાથી જ આપણને શાંતિ મળે. અને તે દિવસે ખરેખર રોજના નિયમ પ્રમાણે દેરા ભગતે પોતાના ઘરમાં ભજન કરે, નવું જ પદ લખ્યું, પોતાને શાંતિ મળે, આશ્વાસન મળે તેવું નવું જ પદ લખ્યું. કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટે રોમાર, કંઈક રાણા ને કંઈક રાજિયા, કંઈક રાણા ને કંઈક રાજિયા, છોડી ચાલ્યા સંસાર રે, એતે હરી રસ પીજે. ચાલ્યા સંસાર ક્રમ, ઘણા માણસો મારી પાસે આવે મને કે યોગેશ્વરજી લગ્નમાં આશીર્વાદ આપવા આવશો? હું કોઈ ના કહું, હું નહીં આવું, હું નથી જતો. કોઈ પણ લગ્નમાં આશીર્વાદ આપવા રૂબરૂ નથી જતો. પહેલા એકાદ બે વાર ગયેલો, હવે નથી જતો, ઘણા વર્ષોથી નથી જતો. મને કે કેમ નથી આવતા, તમે આવો ને. મેં કોઈ જુઓ, લગ્નમાં હું ના આવું આશીર્વાદ આપવા તો લગ્ન કરનારા લગ્ન નહીં કરે એવું છે? તો કે ના, એવું નથી. હું ઇન્ડિસ્પેન્સેબલ છું લગ્નમાં, અનિવાર્ય છું? તો કે અનિવાર્ય તો લગ્ન કરનારા જ છે બે જણા, ગોર પણ અનિવાર્ય નહીં. બોલાવીએ ગોરને વિધિ કરવા, બાકી એ પણ અનિવાર્ય નથી. તમે કહો બસ, હું જો અનિવાર્ય હું, મારા વગર એ અટકેવું હોય તો હું આવું, બાકી હું શું કામ આવું? બીજું કારણ એ છે કે 99.9% લગ્નો આપણા જમાનાના ફેલ્યોર જાય છે, અને હું આશીર્વાદ આપવા આવું એટલે મારું જ નામ આવે ને. મહાત્મા જીન બોલાવ્યા હતા આશીર્વાદ આપવા. ફેલ્યોર એટલા માટે જાય કે એમને બરાબર જીવતા આવડે નહીં. આપણે ત્યાં બધા એના લાયસન્સ મળે, મોટર ડ્રાઇવિંગ સ્કૂલ. હવે તમારે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એટલે મોટર ડ્રાઇવિંગ કરતા બરાબર શીખવું હોય તો ત્યાં તમારે લેસન્સ લેવા પડે. એ પછી તમારી પરીક્ષા કરે લોકો, બરાબર તમને ચલાવતા આવડે કે નહીં, પછી તમને પાકું લાયસન્સ આપે. એમને ના આપે, અમેરિકામાં તમે એમને ચલાવવા માંડી જાઓ, લાયસન્સ વગર નહીં ચાલે. ભારતમાં પણ લાયસન્સ, ત્યાં તો પૈસા આપી નહીં લઈ શકાય લાયસન્સ. અહીંયા કાંઈ પૈસા આપીને મફત ત્યાં લાયસન્સ મળે નહીં તમને. મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે અને એમાં તમારે બરાબર ભણવું પડશે તો તમે એક્સિડન્ટ્સ નહીં કરો, એવો વિશ્વાસ એ લોકોને આવી જાય કે બરાબર ડ્રાઇવિંગ કરશે. બરાબર બધી વસ્તુના લાયસન્સ, મોટરોના પણ, પણ જીવનની મોટરો લગ્ન જીવનની, તેના ડ્રાઇવિંગ લાયસન્સોનું કઈ છે બંધારણ? આપણે ત્યાં 6 મહિનાનો કોર્સ નહીં, વર્ષનો કોર્સ નહીં કોઈ સ્કૂલમાં કે આ ડ્રાઇવિંગ કરવાના છે જીવનની, મેરેજની ગાડીને પહેલા કા કોર્સ, કેમ કેમ હાઉ ટુ સ્પીક ને હાઉ ટુ ટ્રીટ, કશું નહીં. જેમ આવ્યું તેમ ગોઠવાઈ ગયા, અને પછીથી એક્સિડન્ટ ન થાય તો થાય. કીપ ટુ ધી રાઇટ ને બદલે કીપ ટુ ધી લેફ્ટ કરવા માંડીએ આપણે. જ્યાં લાલ બત્તી જોઈને અટકવું જોઈએ ત્યાં ચલાવવા માંડીએ તો પછી એક્સિડન્ટ જ થાય ને. કારણ કે આપણે ડ્રાઇવિંગના નિયમો જાણ્યા નહીં, જાણીને પાડવા નથી. એટલે લોકો તમારે લીધે ફેલ્યોર થાય લગ્ન, હું આવું એમાં મારું નામ આવ્યું યોગેશ્વરજી આ રાખા લો. હું નથી આવતો ભાઈ, મને એમાં બહુ રસ નહીં. ત્રીજી એક વાત કે હું કેમ ન જઉં, કે આમાં મને કાંઈ નવું લાગતું નથી. લગ્ન લેવાના છે લો, એમાં શું નવું? એ તો બાબા આદમના જમાનાથી લેવાય. કેટલાકના નથી લેવાતા ને લગ્ન થઈ જાય છે, ગાંધર વિવાહ, સિવિલ મેરેજ. અને કેટલાકના લેવાય છે પછી થાય છે, કેટલાકના થાય છે ને પાછા ડબલ થાય છે કે ભાઈ અહીં કરી નાખ્યા રજીસ્ટર્ડ મેરેજ,
હવે 8 મહિને 10 મહિને ભારતમાં જઈને વિધિપૂર્વક પાછા કરવા, તે બાબો થઈ ગયો, બાબાને લઈને પાછા જાય વિધિપૂર્વક. એટલે કેટલાક નામ તો થયા જ કરે છે, એમાં મારે આવવાની શી જરૂર, નવું છે કાંઈ, મારા આશીર્વાદ આમાં જરૂરી. હા, મારા આશીર્વાદ ત્યારે જરૂરી જયારે કોઈ એમ કે લગ્ન નથી કરવું, તો મારા આશીર્વાદ જરૂરી. કારણ કે આ જમાનામાં લગ્ન નથી કરવું બહુ અઘરું કામ ભાઈ. ચારે તરફ વિષયોની ભૂતાવળો ભમ 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 થતી હોય, સિનેમા ને ટેલિવિઝનો ને ફટાક ને ફટાક ને બધું ચાલતું હોય, એમાં નથી કરવું, અને નથી કર્યા પછી પાછું પવિત્ર રીતે જીવવું, એમાં મનોબળ બહુ જોઈએ. નહીં તો ઘણા નથી કરતા, આમ પાછા કરેલા જ હોય, પાછા બહુ બધું ચાલતું હોય, તેવું બધું નહીં. આમિષ ને આમિષિસ નો પાઠ ભજવતા એવું નહીં, પણ ખરેખર પવિત્ર જીવન, એમાં અમારા આશીર્વાદની જરૂર પડે, એમાં અમારા ઉત્સાહની જરૂર પડે. કા બેટા કહેવા નહીં, બાકી આમાં શું, અમારા આશીર્વાદ અમે નહીં આપ્યો તો એ તો કરવાના જ છે, અને કર્યા પહેલા કરેલા જ હોય, ફરતા જ હોય આથે અમે, અમારા આશીર્વાદ નિશ્લામાં જરૂર પડી, નવી વાત નથી, કોઈ નવી વાત નહીં. એટલે હું નાજ પાડું છું કે ભાઈ મારું જ કામ એની મેં કર. પછી એ લોકો કે આવો તો સારું છે, ના આવો તો અમે તો કરવાના જ છીએ. તમે કોઈ પહેલા નહોતું કહ્યું કે હું નહીં આવું તો તમે કરવાના જ છો, એ કરો. પણ જે લોકો એમ મને લખે કે અમારે કરવું નથી, તો એને હું આશીર્વાદ આપું. હો, બહુ સારો વિચાર, હો બહુ સારો વિચાર. તમે વળગી રહેજો ભાઈ, વળગાય તેટલું વળગજો, અઘરું છે પણ વળગાય તેટલું વળગજો. એને હું પંપિંગ કરું, એન્કરેજ કરું થોડું. આ તો જન્મ મરણ લગ્ન જમણ આ તો બધું ચાલ્યા જ કરે સંસારની અંદર. તેરા ભગતે કહ્યું કે જે જન્મે છે તે જાય છે, ચાલ્યા જ કરે છે. પણ હરિનો રસ જો પીએ, ભક્તિ કરીએ, તો ગમે તેવા મરણના પ્રસંગો આવે તો પણ મન સ્વસ્થ રહે. એતે હરિ રસ પીજીએ, કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટે રો માર, કંઈક રાજા ને કંઈક રાજિયા, છોડી ચાલ્યા સંસાર રે, એતે હરિ રસ પીજી. સંસાર ધુમાડાના બાચકારે, સાથે આવે ના કાંઈ, રંગ પતંગ નો ઉડી જશે, જેમ આકડાનું તૂર રે, એતે હરિ રસ પીજી. એક ભાઈએ મારી પાસે આવીને કહ્યું મને કે મારી પત્ની મને એટલી બધી ચાહે છે કે વાત નહીં. એ તો બધાને એવું જ છે ભાઈ, કઈ તમારે જ ઘેર એવું નહીં, તો તમે મતગણતરી કરવા ઘેર ઘેર જાત બધી આવી આ સ્થિતિ. બહુ ચાહે છો અમે કોઈ જોજો બ્રહ્મા રહેતા. એક બેન મારી પાસે આવી મને કે મારા પતિનો મારા પર ચાર હાથ, કોઈ જોજો બ્રહ્મા રહેતા. એવું કેમ કહો છો, તમને અનુભવ નથી એટલે. ના, વાત આવી, સત્ય વાત આવી છે. જગતમાં આ એક ખાતું એવું છે કે જેમાં કોઈની બદલીમાં કોઈ જઈ શકે. તમે આમ ગમે એટલું કહો કે બહુ ચાહું છો, બહુ ચાહું છો, બહુ મારા પ્રાણ કરતા પણ, સૌથી વધારે તો આત્માને ચાહે, પછી બીજું આવે છે. એક ભાઈનો છોકરો 25 વર્ષનો, 2 વર્ષ પહેલા જ પરણેલો, એનું મરણ થયું. અમે જ્યાં રહીએ હિમાલયમાં, મસૂરી ક્વીન ઓફ ધી હિલ્સ કહેવાય, ત્યાં રહીએ વર્ષોથી, ત્યાં લોકો પણ હવા ખાવા આવે, પ્રવચનો અમારા ચાલે 4-4 મહિના, એટલે પ્રવચનોમાં પણ કોઈ સંસ્કારી આત્માઓ આવે તે પણ આવે. મને કે મારે એકાંત ટાઈમ જોઈએ, લોકો આવજો. આવ્યા, આવીને રડવા લાગ્યા. બાઈક કેમ રડો છો, શરૂઆત છે. તો કે મારો છોકરો 25 વર્ષનો, 2 વર્ષ પહેલા પરણેલો, એનું મરણ થયું. એમાં રડવાનું શું, તાજા મરણ થાય ત્યારે બધા રડે છે, પછી રડવાનું ધીરે ધીરે ઓછું થઈ જાય છે, એમ જીવન બધું ચાલ્યા કરે, એમાં વળી શું. તો કે પણ મારે તો કારમો ઘા લાગેલો છે, અને આ જે એની સ્ત્રી છે નાની ઉંમરની, એની સાથે જ હતી એ છોકરાની સ્ત્રી, તો કે એને જોઈને અમને બહુ દુઃખ થાય છે કે આનું જીવન કેમ જશે. એ પણ ચાલશે, પ્રભુ સૌને શક્તિ આપશે. આવા તો કિસ્સા આપણે ત્યાં ઘણા બને. તો મને કે પણ તમે એમ કરો, અમે એમ જાણ્યું કે તમે બહુ સિદ્ધ યોગી છો, તો ભગવાનની સાથે તમારો કંઈક વધારે પડતો સંબંધ છે એવું સાંભળ્યું છે. છોકરો પાછો આવે એવું કરો તો વિચારીએ, આપણે વિચારીએ, હજુ સુધી કઈ આવ્યું નથી તોય વિચારીએ. ક્રિકેટની રમતમાં સબસ્ટિટ્યૂટ આવે એટલે 11 રેગ્યુલર પ્લેયર આવે. જો તમને ક્રિકેટની રમતમાં રસ હોય તો 11 રેગ્યુલર પ્લેયર અને પછી 3-4 સબસ્ટિટ્યૂટ. એટલે પેલા 11માંથી કોઈને ઈજા થાય પેલો સબસ્ટિટ્યૂટ જાય ફિલ્ડિંગમાં. પણ મરણમાં સબસ્ટિટ્યૂટની કોઈ જાત નહીં, એમાં કોઈ સબસ્ટિટ્યૂટ નહીં. અને ધારો કે આપણે સબસ્ટિટ્યૂટ તરીકે કોઈને રાખીએ તો કોઈ જવાય તૈયાર નહીં. મેં કોઈ વિચારીશું, બે દાડા પછી આવજો. આવ્યા મને કે વિચાર કર્યો, મેં કોઈ વિચાર તો કર્યો પણ એમ છે કે જો આ છોકરાના બદલામાં કોઈ જવા તૈયાર થાય તો કદાચ પ્રભુ વિચાર કરે. એટલે પેલા ડોસાજી હતા ને 55 વર્ષના, એમની પત્ની તરફ જોવા લાગ્યા, કાનમાં કંઈ કહેવા લાગ્યા. એમણે પોતાની પત્નીને કહ્યું કે તું જો જવા તૈયાર થાય તો હું તો ચલાવી શકું, મારે ખાવાનું તો છોકરાની બહુ છે. એટલે ડોસજીની પત્ની હતી ને કહ્યું હું જઉં. પંજાબી હતા એ લોકો, પંજાબી ભાષામાં વાત કરવા લાગ્યા, હિન્દીમાં નહીં, હું ન સમજુ એટલે પંજાબીમાં, પણ કેટલુંક પંજાબી હું સમજી જઉં છું, એમને ખબર. એટલે કે હું જઉં, તમે જાઓ ને, તમે રોજ કટકટ ઘરમાં કરો છો તો શાંતિ થશે. જશો છે કઈ? એટલે ડોસો કે મેં તો હમણાં જ પ્લોટ નવો લીધો છે ને, મારે તો બંગલો બનાવવાનો છે ને, કારનો ઓર્ડર હમણાં જ આપેલો છે. તો કે એ બધું પાછળથી થઈ રહેશે, અમે કરશું. કે છોકરો આવતો હોય તમે જાઓ. તો કે હું એટલો બધો અડખામણો થઈ ગયો? તો કે અડખામણા નહીં, પણ છોકરો આવતો હોય તો હવે તમે જશો તો શું વાંધો, તમે પાકેલા ફળ જેવા છો, પડી જશો દાડથી તો હું બગડવાનું. એટલે પેલો ડોસો ગુસ્સે થઈ ગયો, એ કે તું મને કાઢવા માંગે છે પણ તને કાઢ્યા પછી જ હું જવાનું. બોલો. પછીથી શાંતિ મેં કોઈ રાખો, શાંતિ રાખો. છોકરાની પત્ની હતી ને એ સાંભળ્યા કરી, તો એ વચ્ચે બોલી કે બાપુજી શું કામ ચિંતા કરો છો, જે ગયા છે એ ગયા છે, કઈ પાછા આવવાના છે. મને તો મારા માતા પિતાએ બાલપણથી સંસ્કારો આપ્યા છે ભક્તિના, એટલે મેં મારા મનને શાંત રાખ્યું છે. મને આટલું દુઃખ થતું નથી, તમે નકામા દુઃખી થાવ. તો કે બેટી, એ તો તને દુઃખ ન થાય તું અણ સમજુ છે, એટલે આ પાછું આવતું હોય તો આપણે શું વાંધો. પણ હવે જવા કોણ તૈયાર થાય? 5-10 મિનિટ પછી છેવટે જે ભાઈ હતા પંજાબી, એમણે કહ્યું કે જુઓ, તમારે તો આગળ પાછળ કઈ છે જ નહીં, મને કે એકલા જ છો. બકરા ભાઈ છીએ તો એકલા. તમારા જવાથી જો છોકરો અમારો આવે, માતાજી બેઠેલા સાંભળતા હતા, મેં કોઈ જુઓ, મારે જવાનું અને આવવાનું મારા હાથની વાત નથી. મને જે શક્તિએ મોકલ્યો છે એ જ્યાં સુધી ચાહે કે મારે રહેવું ત્યાં સુધી હું જઈ શકું, અને એ જો ચાહે કે મારે જવું તો હું રહી શકું નહીં. હું તો એજન્ટ તરીકે કામ કરું છું, અમારી હેડ ઓફિસ જુદી છે, એનો પ્રતિનિધિ છું હું સંસારમાં. હું કાંઈ તમારો પ્રતિનિધિ નથી, તમે કોનું જોઉં એનો લેટર મારી પાસે આવો છે. એ હમણાં એવું ઈચ્છતો નથી પ્રભુ કે હું જોઉં, માટે તમે મનને સ્વસ્થ રાખતા શીખો ભાઈ. આવું તો બધું જીવનમાં આવ્યા જ કરે છે. આપણે મનને જો સંભાળતા નહીં શીખીએ તો ડગલીને પગલે આજે છોકરો મરી ગયો ને કાલે છોકરી મરી ગઈ, આ તો ચાલ્યા જ કરવાનું. તમે ક્યાં અમર છો? તમે અમર નથી. કે ના છોરું ને કે ના વાછરું રે, કે ના માને બાપ, અંતકાળે જાવું એકલું, સાથે પુણ્ય અને પાપ, હે તે હરી રસ પીજીએ, હે તે હરી રસ પીજીએ, માળી વીણે રૂડા ફૂલડારે, કળી કરે છે વિચાર, આજનો દિન રળીયા મળો, કાલે આપણો જવાર રે, હે તે હરી રસ પીજીએ. આ ધીરો ભગત તે દિવસે લખે જે દિવસે એના યુવાન છોકરાનું મરણ થયું. દાસ ધીરો રમે રંગ મારે, રમે દિવસ ને રાત, હું ને મારું મિથ્યા કરી, રમો પ્રભુની સંગાથ રે, હે તે હરી રસ પીજીએ. કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર, કંઈક રાણા ને કંઈક રાજિયા, છોડી ચાલ્યા સંસાર રે, હે તે હરી રસ પીજીએ. આવ્યા એટલે જવાના. અમને મુંબઈમાં પૂછ્યું હાઈ કમિશનની ઓફિસમાં કે પાછા આવું એની ખાતરી, આ ટિકિટ બતાવે છે. ખાતરી આ ટિકિટ, ટિકિટ અમારી રિટર્ન છે. બરાબર, વિશ્વાસ આવી ગયો એને કે રિટર્ન ટિકિટ છે ને લાવવાના. એમ જે જીવ અહીં આવ્યો તે રિટર્ન ટિકિટ લઈને જ આવ્યો. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય. જે આવે છે તે જશે, જશે તે પાછો આવશે. રિટર્ન ટિકિટ એ જીવને મળે. તમારે કાયમ માટે રહેવું હોય તો રહેવા એમ નથી. તમારે તો બહુ રહેવું હોય, મકાન બહુ ગોઠી ગયું, બહુ ફક્કડ, ફર્નિચર બહુ સારું, આજુબાજુના પડોશીઓ બહુ મજાના છે, તમારે ઘણું રહેવું છે. અહીંથી દુકાન પાસે પડે છે, માર્કેટ પાસે છે, સ્કૂલ પાસે છે, છોકરાઓની મોટર ફક્કડ છે, ક્યારે જવાનું થાય કંઈ જ કહેવાયું નથી. આપણે રિટર્ન ટિકિટ લઈને જ આવ્યા. સ્વભાવ જ એવો છે એનો, આવાગમન ચાલ્યા જ કરવાનું. પણ આત્માનો નાશ નથી, શરીરનો નાશ છે, આત્માનો નહીં. આત્મા તો તેવો જ રહેશે. અંગ્રેજ કવિ લોંગ ફેલો એ બહુ વર્ષ પહેલા કહ્યું, લાઈફ ઇઝ રિયલ, લાઈફ ઇઝ અર્નેસ્ટ, એન્ડ ધી ગ્રેવ ઇઝ નોટ ઇટ્સ ગોલ, ડસ્ટ ધાઉ આર્ટ ટુ ડસ્ટ રિટર્નેસ્ટ, વોઝ નોટ સ્પોકન ઓફ ધી સોલ. ક્રાઇસ્ટે બાઇબલમાં કહ્યું કે તું ભસ્મમાં ભળી જઈશ, પણ લોંગ ફેલે કહ્યું, ડસ્ટ ધાઉ આર્ટ ટુ ડસ્ટ રિટર્નેસ્ટ, વોઝ નોટ સ્પોકન ઓફ ધી સોલ. આ માટીમાં મળી જઈશ તે આત્મા વિશે નથી કહેવાયું, શરીર માટે કહેવાયું. માટીમાં શરીર મળે છે, આત્માને કોઈ માટીમાં મેળવી શકતું નથી. અને આપણે શરીર નથી, આત્મા છીએ. પછી આપણને કોનો ભાઈ, હજારો મરણ ભેગા થાય તો પણ આપણને ક્રશ કરી શકે તેમ નથી. આપણે અવિનાશી છીએ, મૃત્યુંજય છીએ, અજન્મા છીએ. આજે સમજી જાય, આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થઈ ગયું એને આનંદ આનંદ જીવન, એને જવાનું પણ દુઃખ નથી, રહેવાનું સુખ પણ નથી, રહેવાનો મોહ નથી, જીવનનો મોહ નથી, મરણનો ભય નથી. બધી અવસ્થામાં એ સ્વસ્થ છે. સમતા, સમતાને સાચવીને જીવનમાં શ્વાસ લે છે અને પોતાના જીવનનો સદુપયોગ કરે. તો ભક્તિથી ધીરા ભગતની આવી અવસ્થા થઈ કે આજે તો વધારે ભજન કરીએ ભાઈ, પ્રભુનું વધારે સ્મરણ કરીએ. આપણને પ્રભુએ શરીર આપ્યું છે તો બને તેટલો વધારે સદુપયોગ કરીએ. જવાનું તો એક દિવસ છે જ, યાદ રાખીએ કે જવાનું છે, રહેવાનું નથી. રહેવાના જે દિવસો છે તે અમૂલક છે, એની કિંમત રૂપિયાના પાઈ ડોલર પાઉન્ડમાં આંકી શકાય તેમ નથી. જેનો ઉપયોગ આપણે સારી પેઠે કરી લઈએ, એક એક પળનો, એક એક ક્ષણનો, એક એક દિવસનો, તો જતા પહેલા ઘણી શાંતિ મેળવી લઈએ, જવાનો સંતોષ મેળવી લઈએ, જવાનો આનંદ મેળવી લઈએ. અમે જોયું, અમારા માતાજી ગયા, મારા માતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો, એક જ વર્ષ થયું હજુ હમણાં, પણ માતાજી ગયા તે અમે જોયું કેવી રીતે ગયા. એમના નાના ભાઈ આવ્યા મળવા માટે ભાવનગર હોસ્પિટલમાં, 19 દિવસ માદા હતા, અમે બંને હોસ્પિટલમાં હતા. ભાઈએ પૂછ્યું કાંઈ કહેવું છે, કાંઈ ઈચ્છા છે? તો માતાજીએ કહ્યું, કાંઈ ઈચ્છા નથી, તમે સુખી થવું હોય તો ભગવાનને યાદ કરજો, ભગવાનની ભક્તિ કરજો, બીજી બધી ઉપાધિઓ લોલુપતા મૂકી દેજો. પોતાના ભાઈને કહ્યું, બોલો. અમદાવાદથી ધ્યાન કેન્દ્રના સંચાલક નિવૃત્ત સરકારી ઓફિસર બાબુભાઈ આવ્યા. બાબુભાઈએ પૂછ્યું, કેમ માતાજી, કેમ છે? તો કે સારું છે. બાબુભાઈ, તમારે શાંતિ મેળવવી હોય ને તો એક વાત મનમાં લખી રાખજો, સંસારમાં કોઈ કોઈનું નથી પ્રભુ સિવાય, પ્રભુ સિવાય કોઈ નથી. માટે પ્રભુમાં મનને જોડેલું રાખો તો સુખી થશો. બાબુભાઈને માતાજીએ મરણની પથારી પર પડે પડે કહ્યું. બોલો, હોસ્પિટલમાં આખો વખત પ્રભુમાં ધ્યાન, કોઈ વાર ફરિયાદ કરી નથી દર્દની, કોઈ શિકાયતની, કોઈ વાસનાની, કોઈ વાત કહી નહીં કે મારા ગયા પછી આમ કરજો, આમ ન કરજો, કાંઈ જ નહીં. એમને ભરોસો હતો કે હું જેટલું કહું એના કરતા વધારે યોગેશ્વરજી કરવાના છે, પછી મારે કહેવાનું શું છે? હું જીવતી છું ત્યારે જ કરતા જ રહે છે, દાન કરતા જ રહે છે, જ્યાં જ્યાં જેને આપવા જેવું છે એને આપતા જ રહે છે. એટલે મારે કહેવાનું રહ્યું છે કે હું જીવતી હતી ત્યારથી જ મને તીર્થોની યાત્રાઓ ભારત વર્ષની બધી કરાવી છે, કાશ્મીરથી કન્યાકુમારીને જગન્નાથથી દ્વારિકા, અનેક વાર બે વાર વિદેશમાં આવ્યા સાથે, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા. 1978-77માં ઇંગ્લેન્ડ 4-4 મહિના સુધી હિન્દુસ્તાનમાં કોઈ મહાત્મા એવા થયા નહીં જે પોતાની માતાને પરદેશ સાથે લાવ્યા હોય, કોઈ નથી. મહાત્માઓ ફરતા હોય, માતાઓ ઘેર રડતી હોય, મહાત્માઓ મિષ્ટાનનો ખાતા હોય ભક્તોને ત્યાં, માતાઓ જેમ તેમ કરીને જીવન વેડતી હોય. કારણ કે આપણને ખોટા વૈરાગ્યો શીખવવામાં આવ્યા પહેલેથી જ, બધા આપણા, પણ માતા પિતાની એમનું ધ્યાન નહીં રાખવાનું આપણે. આમ આપણે માતૃદેવો ભવ જાપ કર્યા કરીએ, આખા વિશ્વને સેવાનો સંદેશો આપીએ, આપણા હોય તેનું ધ્યાન ન રાખીએ. હિન્દુસ્તાનમાં કંઈક આવું બહુ ચાલ્યું, પરદેશમાં પણ રાખ્યા. 32 વર્ષ સુધી સાથે ગમે ત્યાં હોઈએ, જેમ અત્યારે મા સાથે છે 2 વર્ષથી, ત્યાગ એમણે કર્યો તો સાથે છે. પ્રિન્સિપલ હતા સુરતમાં, પ્રિન્સિપલ છોડી દીધું. છોડવાનું બહુ અઘરું, માતાજીએ પણ ઘર મૂકી દીધું સાથે. 32 વર્ષ સુધી સાથે રહ્યા. તો બધા યાદ તીર્થો કર્યા, ગંગા કિનારે વર્ષો સુધી રહ્યા, ગંગાજલથી રસોઈઓ બનાવી, ગંગાજળ પીધા. હવે એને શું કહેવાનું રહ્યું કે હું મરું ત્યારે થોડું ટીપુ રાખજો, જીવતા જ બધું પીધું. હવે શું? સંતોષ, આનંદ, કોઈ ઈચ્છા નહીં, કશું જ નહીં, કોઈ વાસના નહીં, કોઈ લાલસા નહીં. આપણે કહીએ તમારા સગા આવ્યા છે મળવા, તો કે ભલે આવ્યા, લો ભલે આવ્યા. એવું નહીં કે પાસે બોલાવો મારે મળવું છે, કાંઈ નહીં કે ભલે આવ્યા. આપણે કે હવે જાય છે, તો કે ભલે જતા, બધાએ જવાનું જ છે ને. કઈ વાત, મન કેટલું બધું ઉપરામ થઈ ગયું. મોટા મોટા પરમહંસોનું આવું તો મન ઉપરામ થતું નથી, એમને પણ વાસના રહી જાય મારા મઠનું શું થશે, અમારો ચેલો સારી રીતે ચલાવશે કે નહીં ચલાવે, અમારી પાછળ 3 ચેલા હાલા લડશે તો નહીં, અમારા પૈસાનું શું થશે, અમુક શેઠને ત્યાં મેં ખાનગી વ્યાજે રાખ્યા છે તે પાછા આપશે કે નહીં આપણે, એમ કરતા ઘણાના શરીર શાંત થઈ ગયું. મહાત્માઓના પણ કશું નહીં, શાંત, શાંતિથી પ્રભુનું નામ, શાંતિ. કોઈકના જ આવા તો શરીરો આ રીતે પડતા હોય, ધન્ય બની જાય માણસ. પછી તો જવાનું તો છે જ, પણ આપણે જવાની તૈયારી કરતા નથી, બધા નથી કરતા. આપણે જે તૈયારી અત્યારે કરી રહ્યા છીએ ને, તે શેની કરી રહ્યા છીએ? જવાની નથી કરતા, રહેવાની કરીએ છીએ. અને જે જે તૈયારીઓ કરીએ છીએ, જેને માટે પુરુષાર્થો કરીએ છીએ, તે કેવા પદાર્થોના કરીએ છીએ? જે પદાર્થોને મૂકીને જવાના છે તેના આપણે પુરુષાર્થ કરીએ છીએ, જેને લઈને જવાના છે તેના પુરુષાર્થ ઓછા માણસો કરે. જે મૂકીને જવાનું છે ને, એને માટે આપણે મહેનત એટલી બધી કરીએ છીએ કે આપણા જીવનનો વધારે વખત એમાં જ જાય છે. એમાંથી કંઈ સાથે તો લઈ જવાનું નથી, છોડીને જવાનું. એને માટે આટલો પુરુષાર્થ, લઈ જવાનું એને માટે ઓછામાં ઓછો પુરુષાર્થ. આપણે વિચારતા નથી કે જ્યારે જઈશું ત્યારે સાથે શું લઈ જઈશું, શું કરવું જોઈએ, કે જતી વખતે શાંતિથી જવાય, રહેતી વખતે પણ શાંતિથી રહેવાય, રહીએ ત્યારે પણ. ઘણા શાંતિથી રહી શકતા નથી. હું પરદેશમાં ઘણા માણસોને જોઉં છું, માંડ માંડ આવ્યા હોય જોબ પરથી, ધમધમાટ થતો હોય, ઇરિટેશનનો પાર નથી, જેમ તેમ કરીને રસોઈ બનાવીને આમ ખાધું આમ ખાધું, પાટ પાટ ડીશમાં કઈ ઉભા થઈ ગયા. નિરાતે ભોજન નહીં ક્યાં કરવાનું છે? આમ શાંતિથી બેઠા ને કઈ પ્રેમથી વાતો કરીને કઈ બે ઘડી કશું નહીં. એ પાછા જેમ તેમ કરીને રાતે હોતા ને હવાર પડ્યું એટલે ફટાફટ કરતા પાછા. શાંતિ ક્યાં છે? સ્થિરતા ક્યાં છે? સ્વસ્થતા ક્યાં છે? આનંદ ક્યાં છે જીવનનો? આપણે માની લીધો થોડોક આનંદ, વાસ્તવિક આનંદ ક્યાં? બહુ બધું ચાલે છે. એને આપણે લાઈફ કહીએ છીએ, જેમાં લાઈફ જેવું કાંઈ નથી તેને આપણે લાઈફનું નામ આપીએ. જીવનમાં લાઈફ હોય, આનંદ હોય, શાંતિ હોય, સ્વસ્થતા હોય, કોઈકને માટે જીવન જીવાતું હોય, કેવલ આપણે માટે ન જીવાતું હોય, અને એવી તૈયારીઓ થતી હોય કે જેમાં જીવન આમ ઉત્સવ જેવું લાગે, ફેસ્ટિવલ, લાઈફ ઇઝ અ ફેસ્ટિવલ, અને પછી જવાનું થાય એની તૈયારી હોય, જવાનું તો છે જ, એની તૈયારી કરી, સાધના કરી એવી. તો આવું ઉત્તમ જીવન ફરી ફરી મળવાનું નથી. અને જે આત્મભાવને જગાડે અથવા ભગવાનની ભક્તિને પ્રીતિને જગાડે તે કૃતાર્થ બને. હવે મા સર્વેશ્વરી ભજનો ગાશે.
કૃપા નિવરસા વરસા દર્શન દે જે વાલા રે શ્યામલ ગિરિધારી
મને દર્શન દે જે વાલા રે શ્યામલ ગિરિધારી
આ દૂર દૂર એકાંતે લાવ્યો છે સાને કાજે
લાવ્યો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
ઓમ નમો ભગવતે વાસુદેવાય
ઓમ નમો ભગવતે વાસુદેવાય
ઓમ નમો ભગવતે વાસુદેવાય
शांति शांति।